દસ લક્ષણી પર્વમાં આજે ત્રીજો દિવસ છે. માયા, કપટ, પ્રપંચ, દગો એનાથી રહિત જીવના સાધનામય સરળ પરિણામ થાય તેનું નામ ઉત્તમ આર્જવ ધર્મ કહેવાય છે. સામાન્યપણે સરળતાની વાત આવે એટલે લોકમાં પ્રસિદ્ધ સરળતા કોને કહેવાય? કે જેવું મનમાં હોય એવું જ વચનમાં બોલે અને એવું જ કાયાથી કરે, એ એક લૌકિક સરળતા છે. ખરેખર તો મન, વચન, કાયા ત્રણેયથી સંબંધ છૂટી જાય. સરળતા માટે કોની જરૂર છે? મન, વચન, કાયામાંથી ત્રણની કોની જરૂર છે? કોઈની જરૂર નથી. જો એવું જ માનીએ કે ત્રણની એકતા હોય સરળતા, તો એકેન્દ્રિય આદિને તો ખાલી એક ઇન્દ્રિય જ છે, તો એને તો કઈ વક્રતા ન હોય ને, કારણ કે એને ત્રણ છે નહીં એટલે. અને સિદ્ધ ભગવાનને ત્રણ માંથી એક કઈ નથી તો શું છે? એક જીવનમાં વિચારવું છે. જૈન દર્શનનો પ્રારંભ દ્રવ્ય અને પર્યાય વચ્ચેનો છે. આ બધા તો બાહ્ય એના નિમિત્તો હોય છે. બાહ્યને ઉપદેશમાં પદ્ધતિ એમ જ કહેવાય, મન, વચન, કાયાની સરળતા. ખરેખર તો અહીંયા જે વાત આખી ચાલે છે, ગુરુદેવ આજ ખુલાસો લીધો દરરોજ લે છે, ઉત્તમ શબ્દ જે આવે છે ને એક એકની પાછળ, પાછળ એટલે પહેલા કે ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ, એ ઉત્તમ શબ્દ કોનો સૂચક છે? ભાઈના કોઈ સંયોગો, નિમિત્તની ઉપસ્થિતિ કે અંદરની શ્રદ્ધાની પરણતિ, સમ્યક દર્શન પૂર્વક ચારિત્રની દશાની વાત છે. એટલે અહીંયા મન, વચન, કાયાની સરળતા એ તો કહેવાય છે, જે આપણે ઘણી વાર દેવ શાસ્ત્ર ગુરુની પૂજામાં પણ છે, ચિંતન કુછ સંભાષણ કુછ પ્રતિ કુછ કી કુછ, તો એ તો એક સંયોગ રૂપની એક વાત છે. ખરેખર તો સરળ પોતાનો વિતરાગી સ્વભાવ છે, અને એવા સરળ રૂપ એક રૂપ સ્વભાવને આશરે જે પણથી પ્રગટ થાય એ જ ખરેખર સાચો આર્જવ ધર્મ છે. અને એ મુનિદશાનો આર્જવ ધર્મ સમ્યક દર્શન પૂર્વક જ હોય છે, અને એટલે એનું નામ ઉત્તમ આર્જવ ધર્મ કહેવામાં આવે છે. ભાઈ માપી રીતે તો મનમાં જે હોય એ વચનમાં કહેવું, અને જે વચનમાં હોય એ પ્રમાણે કાયથી એ કાર્ય, ઉપદેશ પદ્ધતિ તો એવી જ હોય છે. તેમાં જે જો ગુરુદેશે લીધું હતું અને પોતાના જીવનનો પ્રસંગ પણ જામનગરનો આપણને કહ્યો હતો કે મન, વચન, મનથી, વચનથી અને કાયાથી એ સરળતા પુણ્ય બંધનું કારણ છે. અને આપણે જે આરાધના કરીએ છીએ ક્યાંક નિષ્ઠ કરીએ છીએ, જેના નિમિત્તે પાપ બંધ થાય નહીં કે પુણ્ય બંધ થાય નહીં? આરાધના શેની કરીએ છીએ? જેનાથી પાપ બંધ થાય નહીં કે જેનાથી પુણ્ય બંધ થાય નહીં? શેની આરાધના કરે? બંધની કોઈ દી આરાધના કરાય નહીં. વિરાધનામાં બંધ હોય, આરાધનામાં બંધથી રહીત મુક્તપણું. ક્યારે પણ શુભરાગની આરાધના ન હોય, એ રાગ છે, આશરો છે, અને તે નિશ્ચિતપણે માની જ લેવું. જેટલી પરલક્ષની વૃત્તિ છે એ આત્માનું હિત નથી કરવાની. જે કોઈ પરલક્ષી વૃત્તિ છે, ચાહે સો પરલક્ષી રાગ ઉત્પન્ન થયો છે, ચાહે સો પરલક્ષી ધારણા જ્ઞાન થયું છે, ફરલક્ષી વૃત્તિમાં આત્માનું હિત થવાનું નથી. તો અહીંયા મનથી, વચનથી, કાયાથી જે સરળતા થાય એ પુણ્યબંધનું કારણ છે. અને અહીંયા જે વાત ચાલે છે કેવી છે કે શુભ અશુભ ભાવરૂપ જે અશુદ્ધ ઉપયોગ છે એનાથી રહિત શુદ્ધ ઉપયોગ થઈને જ્યારે સમ્યક દર્શન થાય, પહેલો શેનાથી રહિત કહી દીધું, અશુદ્ધ ઉપયોગ, અને એમાં કોણ લઈ લીધું, શુભ અને અશુભ. શુભ ને અશુભ, શુભ પ્લસ અશુભ ઇઝ ઇક્વલ ટુ અશુદ્ધ. અને એવા અશુદ્ધ ઉપયોગથી રહિત જ્યારે શુદ્ધોપયોગ હોય છે ત્યારે સમ્યક દર્શનનો જન્મ થાય છે. અને એ સમ્યક દર્શન પૂર્વક પરાગી વિતરાગી પણતી, જો ગુરુદેશને એક એક શબ્દ યાદ રાખવા જેવા છે. પેલું તો શેની સિદ્ધ કર્યું, સમ્યક દર્શન, પછી સમ્યક દર્શન પછી અરાગી વિતરાગી પણતી, અને એના પછી પણ કયો શબ્દ છે, ઉગ્રપણે થાય. મુનિદશાની વાત છે, પંચમ ગુણસ્થાને એ મુનિદશાને યોગ્ય યોગ્યતા નથી. ત્યાં એક દેશ છે, સર્વદેશ નથી. સમ્યક દર્શન થયું, શરૂઆત થઈ, પાંચમે અંશે વૃદ્ધિ થઈ, અને મુનિદશામાં તો ઉગ્રપણે એ થાય, તેનું નામ આર્જવપણું સરળપણું કહેવાય છે. અને એ જ વાતમાં આખી વાત લઈ દીધી ગુરુદેશી, એની પાછળ જ છે શ્લોક ઉપર જે કાર્તિકેયનું પ્રેક્ષણ, પરલક્ષી શુભભાવ બંધનું કારણ છે. અને આ જે છે, આ જે છે એટલે જે ઉત્તમ આર્જવ ધર્મની જે વાત ચાલે છે એ તો મોક્ષના કારણની વાત છે. વચ્ચે તો આખો જામનગરનો ગુરુદેશી પોતાના જીવનમાં બનેલો પરિવર્તન પહેલાની વાત હતી, એમાં ગુરુદેશીએ વાત કરી કે જામનગરમાં સૌથી પહેલા 82 ની સાલમાં ગયેલા, કે મન વચન કાયાની સરળતા એનાથી પુણ્યબંધ થાય. તો ત્યાં તો ખળભળાટ થઈ ગયો, અને સૌથી વાત કોની કરી, વીરજીભાઈના પણ પિતાજી તારાચંદભાઈ વારિયા હતા, અને એનો અભ્યાસ એટલો કે સાધુ સાધ્વીને ભણાવતા, એમને હાલતા ચાલતા શાસ્ત્ર કહેતા, એટલું બધું યાદ એનું. તો એ કે મહારાજ તમે આવું બધું કહો છો, માંડ બધા પાપમાંથી ક્યાં આવ્યા, પુનમાને જો તમે આમ ખાશો તો શું થઈ જશે, પાછા ક્યાં વયા જશે. ગુરુદેશી કે અમે નથી કહેતા, તમારા તરફથી જઈએ જ્ઞાન સાગર નામનું પુસ્તક છપાણું ને એમાં વાંચી લ્યો, એમાં સરસ સિદ્ધાંત શું આપ્યો, મન વચન કાયાની સરળતાથી નામ કર્મ બંધાય છે. તો કર્મ જેનાથી બંધાય એ ધર્મરૂપ કેમ હોય, કેટલા સુંદર ન્યાયો તે વખતે પણ ગુરુદેશી કાઢેલા. એમને સમજ્યું કાંઈ નવું સરું કે ને, એ તો ભાઈમાં જે પરિવર્તન એ જ કર્યું કે જે વેશ હતો એ છીટો, બાકી તો વાત કહેવાની શરૂઆત તો કરી દીધી. તો કે મન વચન કાયાની સરળતા એ થી નામ કર્મની પ્રકૃતિ બંધાય છે, એ ધર્મ નથી. અને એ વાત ગુરુદેશી કરીને કીધું. તો એ તો ત્રણ સરળતા જેને લૌકિક સરળતા કહેવાય છે એ તો પુણ્ય રૂપે છે, અને આ ઉત્તમ આર્જવ છે એ તો વિતરાગતા રૂપ ચારિત્રની એ પણતી છે. બીજી એક સરસ એની વ્યાખ્યા એમાં જ એના જે શ્લોક પછીનો ત્રીજી લાઈન, આત્મજ્ઞાન સહિત નિજ આનંદની ધારા વહે એને અંદરમાં વક્રતા થાય જ નહીં. આ ક્યાંથી લીધી, આખી લૌકિકતાથી આગળ છે આખી. કારણ કે આ કોની વાત છે, આ જે દસે લક્ષણ છે ચારિત્રરૂપ ધર્મ છે, અને આ એના બધા લક્ષણો છે, એ કઈ દશાની ભૂમિકાની વાત છે, ચોથું પાંચમું પણ નથી, કોની છે, ઉત્કૃષ્ટપણાની સાધક છે, ઉગ્રપણાની વાત છે. કે આત્મજ્ઞાન સહિત ગુરુદેશી આ સાથે જ છે, ઉત્તમ શબ્દ છે, એટલે નિજ આનંદની ધારા વહે. વિચારી આય, અતિન્દ્રિય આનંદનું પ્રચુર વેદન થતું હોય એને કોને ઠગવાના ભાવ થાય. અરે એ વાત તો લૌકિક સજ્જનતામાં પણ ન હોય, કોઈને ખોટી રીતે વક્રતા કરવી છે, કપટ કે કાંઈક ને કરવું કાંઈક, એ તો લૌકિક સજ્જનતા. આ તો એક અલૌકિક વિતરાગી આનંદમાં જે પડ્યા છે, કોઈને ઠગવાના કરવાના, જેને ગુજરાતીમાં શું કહે, પ્રપંચ દગો કરીને ઉલ્લુ બનાવવાના, ક્યારેક ક્યારે એવા પરિણામ સામાન્યપણે ક્યાંય. જેને પરિગ્રહની કે એની અધિકતા હોય ત્યાં, પણ જ્યાં પરિગ્રહ છૂટ્યો જ છે, જે મારે જોતું જ નથી એના માટે મારે કપટ શું કરવું? બોલો, જેને ગ્રદ્ધિ ભાવ જેમાં અધિકતા હોય એમાં કરવાનું. અરે આખા જગતથી જે અલિપ્તપણે થઈ ગયા છે અને એટલા માટે નિજ આનંદની ધારા વહે છે, એને ક્યારેય અંદરમાં વક્રતા હોતી નથી. એક વાત. બીજું, પોતાની ભૂમિકા છે. હજી અલ્પદોષ થઈ જાય છે તો ગુરુ પાસે નિર્દોષ બાળકની જેમ એ વ્યક્ત કરે છે. જો એક વિચારવા જેવું છે, પોતાના દોષને છુપાવવું એ પણ એક કપટ છે. આપણે તો કઈક બહાર ને પેલા તો શું કહી દે કે ભાઈ હું તમને પેલા તો કહે જ નહીં, અને કે તો સાથે શું કહી દે, ભાઈ હું કહું છું પણ તમારે એનું કઈ દંડ નહીં આપવાનો. તો એ વાત, એ તો લૌકિકતામાં પણ એ નથી. તો એ રીતે ગુરુદેવસિંહ ભાઈ કરતા એક અંતરંગ દશા કેવી હોય એની વાત લઈને આજ પ્રવચનમાં કોની વાત આવી? ચાલો આજના વિષય સમ્યક દ્રષ્ટિની તો ચાલે છે આખી, એની નિસંગતામાં પણ કોની વાત ચાલે છે? આ લોક અને પર. મુખ્ય આ લોક, નાનીનો લોક કયો છે? આખો છ દ્રવ્ય ભણે જે લોકાકાશ છે અસંખ્ય, એ લોક નથી, એ લોક નથી. આ એક અદભુતતા, એક સમયસારની એક છે કે જ્ઞાનીએ પોતાના અસ્તિત્વ સિવાય બીજું કઈ વિચાર્યું જ નથી. એને સરસ વ્યાખ્યા શું આપી છે લોકની? લોક્યંતિ ઇતિ લોક. જે મારા જ્ઞાનમાં અનુભવના કાળે જણાણું એવું મારો ચૈતન્ય સ્વભાવ ભગવાન આત્મા જ, એ મારા માટે લોક છે. અને એ લોકમાં શું ફેરફાર થવાનો છે? એ લોક ક્યારે છૂટવાનો છે? અને જો એ લોક છૂટવાનો જ નથી, બદલાવ જ નથી, તો મને ભય છે. કેનીથી લીધી આખી? મારો ચૈતન્ય સ્વરૂપ લોક છે, એ કોઈ દી છૂટવાનો નથી. અને આપણને ક્યારે ભય હોય છે? હર સમય કઈ જ ભાઈ ના, અમે તો બધું સાઉન્ડ ઇન્વેસ્ટમેન્ટ કરીને એટલું બધું છે કે અમારે તો બધું, અમે અમારા ફેમિલી ડોક્ટરને એવા ઘર જેવા રાખ્યા છે કે અડધી રાત્રે પણ અમને જીવમાં અનિશ્ચિતતામાં નિશ્ચિતતામાંની બેઠ છે. કોઈ સંયોગની ક્યારે પણ નિશ્ચિતતા ન માનવી. અનિશ્ચિતતાનું નામ જ સંયોગ છે અને નિશ્ચિતતાનું નામ જ સ્વભાવ છે. જે સદા ટકવા વાળો સ્વભાવ છે એનો તો કોઈ દી આપણે ક્યારે વિચાર જ નથી કરતા. શું એક આપણે માની લીધો ડોક્ટર આપણો ઘરનો હોય કોઈ, એ જરૂરી છે કે આપણે બીમાર હશું ત્યારે એની હાજરી હશે? આ બધા આપણે શું કરી લીધા છે? અનુમાનને આપણે શું માન્યું છે? નિશ્ચિતતા માની છે. પરલક્ષી જ્ઞાનનું અનુમાન છે એ નિશ્ચિતતા નથી, એના આધારે રહેવા જેવું એ નથી. એ વાત સાથે ગુરુદેવસિંહ ઘણી જ આજે વાત લીધી કે સમ્યક દ્રષ્ટિ છે એને દ્રવ સ્વભાવમાં તો ભય નથી, પર્યાયમાં ભય છે કે નથી? ફરીથી છે કે નથી? અહીં આજે જે વિષય ચાલે છે ફરીથી આ ક્યાં અધિકારમાં ચાલે છે? નિજરા અધિકારમાં. હવે એના ઉપરથી પ્રશ્ન કે જ્ઞાનીને દ્રવ્ય સ્વભાવમાં તો છે ને, એક વાત, દ્રષ્ટિની અપેક્ષા એ નથી, પછી છે કે નહીં? છે ને, છે. આ બધી જ વાત આવી, પ્લેગ આદિ ફાટી નીકળે તો ઘરમાં બધા કે નથી બરોબર, તો ચાલો આપણે બીજા ગામે ચાલ્યા જઈએ. બધી જ વાત, બધી ઘણી આવી છે બધી આજ. તો ભય છે કે નહીં? એને ભય છે કે નહીં? ચારિત્રની અપેક્ષા એ પર્યાયમાં છે કે નહીં? બધી જ વાત ગુરુદેવ સાહેબ બહુ સુંદર ખુલાસા આખા બધા ચાલે જ છે એમાં કોઈ આ, પણ આજે વિશેષમાં શું, કોઈ એકાંત કરવા જાય તો ગુરુદેવ કીધું અમે ના પાડીએ છીએ. આવ્યું તો બે વાત આવી હતી, સમયસારમાં છે તો કે પ્રવચન સારમાં, તે તો એમાં છે ને. અરે એમાં છે એટલે શું, એ પણ એક દિવ્ય ધ્વનિનો સાર. વાત બધા ખુલાસા કર્યા છે. અહીંયા મુખ્યતા આ કયો અધિક સમયસાર છે અને કયો અધિકાર ચાલે છે? નિજરા. અને નિજરા અધિકાર હોવાથી સમ્યક દ્રષ્ટિને દ્રવ સ્વભાવમાં તો નથી, એની દ્રષ્ટિમાં તો નથી, પણ પર્યાયમાં પણ નથી એવી મુખ્યતાથી વાત કરવી છે. કારણ કે નિજરા સિદ્ધ કરવી છે. જશો લિંક લીધી કોની સાથે? કે નિજરા. તો નિજરા ક્યારે થશે? ભય હશે તો, કે ભયથી રહિત હશે તો? તો જેટલી જેટલી વિતરાગતા પ્રગટી છે પર્યાયમાં એની મુખ્યતાથી વાત. હજી ચારિત્રની અસ્થિરતાનો છે, પણ એ વાતને શું કરી છે અહીંયા અહીંયા આ અધિકારમાં. અને એટલા માટે કોઈ સર્વથા માની લે તો એમ નથી. બહુ સુંદર રીતે આપણને માટે એ વાત પણ લીધું કે શ્રદ્ધામાં માનવું નહીં, પણ જ્ઞાનમાં તો જાણવું ને. ફરીથી એ બધા ખુલાસા છે આમાં. શ્રદ્ધામાં ન માનવું, પણ જ્ઞાનમાં ના, જ્ઞાનના નિર્ણયમાં પણ માનવું, એ પણ એમાં વાત લીધી. બહુ સુંદર રીતે એક કરુણા હતી આપણા પર. પ્રયોજન ચૂકાય નહીં અને એકાંતમાં જવાય નહીં. તે એકાંતમાં જશું તો એ ભૂમિકાનો એ રાગ છે અને એનું પરિણમન છે, એની જવાબદારી પણ છે. એ વાત પણ લીધી, સર્વથા જો ન હોય તો આનંદ એને પૂર્ણ હોવો જોઈએ. તો એ પર્યાયમાં છે, અલ્પ એ અનંતાનુબંધીની અપેક્ષા એ અલ્પ દોષ છે, બાકી દોષ તો છે અને તો દુઃખનું વેદન છે. અને ત્યાં સુધીની વાત કરી, બારમા ગુણસ્થાને શું છે? સુખ પૂરું છે કે અધૂરું છે? કે પૂરું છે ને, તો અનંત નથી ને? અનંત નથી ને? અનંત નથી એટલે થોડુંક દુઃખ હશે તો જ ને? એટલે પૂરું કયો છે તો અનંત કેમ નથી કહેતા? જો આ બધી અપેક્ષાઓ શું છે, જ્યાં અનંત નથી એટલે દુઃખ છે એમ ન સમજવું. સુખ તો પૂરું છે, પણ સાથે જ્ઞાનની અનંતતા નથી માટે એવો શબ્દ નથી છે. બધું ત્યાં જ્ઞાનની શું છે? અલ્પતા. હજી અનંત જ્ઞાન તો ક્યારે પ્રગટ થશે? તેરમે, એટલે તરત જ પ્રગટે. પણ ત્યાં એ આનંદ પૂરો છે, પણ એને અનંત નામ કેમ નથી દેતા? કારણ કે ત્યાં જ્ઞાનની અનંતતા થઈ નથી. બધા જ ખુલાસા આજના એ પ્રવચનમાં એ ગુરુદેવજીએ રામજીભાઈ જાણે ગુરુદેવને પ્રશ્ન પૂછી પૂછીને અંદરમાં સરસ ગુરુદેવના પેટમાંથી જાણે વાત કઢાવતા હોય એવી રીતે બધી જ વાત ગુરુદેવજી. અને એ આપણા હિતને માટે, આપણી કોઈની સામર્થ્ય ન હોય, તાકાત ન હોય ગુરુદેવજીને પ્રશ્ન પૂછી શકે. કે તે રામજીભાઈ જેવા સાથે ગુરુદેવને એકબીજાને એક બહુ જ ગુરુદેવજી કોઈને એકદમ પ્રેમથી બોલાયો હોય તો એક રામજીભાઈ ભાઈ કહીને ગુરુદેવજીએ જે પ્રેમથી અને ગુરુદેવજીના શબ્દોમાં કહીએ તો એમને શું કહેતા? એ નહીં ગુજરાતી કાઠિયાવાડી શબ્દ, આડા ભીડ માણસ. આડા ભીડ નહીં, ભીડ આવે ત્યારે વચ્ચે આડા આવીને ઉભા રહી શકે એવા એ માણસ હતા. આડા ભીડ એટલે વચ્ચે આડા આવે એમ કે ગમે. અને એવા પ્રસંગો પણ બન્યા છે કે કોઈ વિરોધ કરવા ખાતર પ્રશ્ન પૂછવા આવે તો રામજીભાઈ, કલકત્તામાં બનેલો પ્રસંગ, એ પહેલા કીધું કે મહારાજ પાસે જવા કરતા મને પહેલા પૂછ, કે મહારાજ પાસે પૂછવાની હજી તો વાર છે. જે કોઈ મને એવી પોતે ગમે એવા પ્રસંગમાં એ પોતે હતા, તો એ રામજીભાઈ જેવાનો એ કે આવી રીતે પ્રશ્ન પૂછીને એવું કોઈ જ ખુલાસા એમણે એ કર્યા છે. થોડુંક આપણે પણ એમાં વાંચીએ. આપણે 26મા પાના ઉપર આપણે છે આજનું પ્રવચન, પહેલું જ એની ઉપરથી લઈએ. કલષ્ટિકાનો જે છે ને છેલ્લી બે લીટી, એમાં ઉપરથી બીજી લીટી. જેને આ ચિત લોક આનંદ સ્વરૂપ વિદ્યમાન તિકાળી ચીજ છે એની અનુભવમાં દ્રષ્ટિ થઈ છે. મેળવું પહેલું જ પ્રવચનની શરૂઆતમાં એની બીજી લાઈન. જો આખી શરૂઆત ક્યાંથી લીધી? વાત શેની ચાલે છે? જ્ઞાની ને પેલો જ આ લોક મૂળ કળશ છે એમાં બે સાથે લીધા છે. સાત ભય છે. સાત ભયના કેટલા શ્લોક છે? છ છે. એમાં પેલા શ્લોકની અંદર બે સાથે લીધા, આ લોકનો ભય અને પરલોકનો. આ લોકનો ભય એટલે આ લોકમાં મારું શું થશે, મોટી ઉંમર થશે ત્યારે કોઈ ધ્યાન રાખવા વાળા હશે કે નહીં, બધી જે પ્રકારે. અને પરલોકમાં આવતા ભવમાં શું થશે, બેની મુખ્યતા શું છે? આલોક અને પરલોક કાળ અપેક્ષાય, જેમ કાળ જશે તો આ ભવમાં ને બીજા ભવમાં, અને એની સામે શું શબ્દ વાપરો છે, મારો કયો લોક છે, ચીદ લોક, અને ચીદ લોક કેવો છે, આનંદ સ્વરૂપ, અને બીજું વિદ્યમાન ત્રિકાળી ચી છે. શું શબ્દ વાપરો, આ એક બહુ સુંદર છે. ભયથી રહિત થવું હશે તો પોતાની નિત્યતાને સ્વીકારવી પડશે, એટલા માટે આ ખાસ લીધું. વિદ્યમાન શું કહે છે, મારો પલટો જ નથી, આ ભવ ને પછી બીજો ભવ ને આ લોક ને પરલોક એવું મારામાં છે જ નહીં. મારું કેવું, એક નિત્ય ત્રિકાળી અસ્થિરૂપ મારું શાશ્વતિક અસ્તિત્વ છે, અને તેથી આ લોકમાં કે પરલોકમાં શું થવાનું છે એ મને એનો ભય જ નથી, એક વાત. અને હું કેવો છું, હું તો ચીદ લોક આનંદ સ્વરૂપ છું. મારા અસ્તિત્વમાં ક્યાંય પણ વિભાવનો પ્રવેશ નથી, તો પડદ્રવ્યનો તો પ્રવેશ ક્યાંથી થયો. અને આવી નિસંગતા જ્ઞાનીને છે, કારણ કે એ નિર્ભય છે. અને નિર્ભય એટલા માટે છે કે પોતાના શાશ્વત ચૈતન્ય લોકનો એનો અનુભવ થઈ ગયો છે. આજે બહુ સુંદર જ્ઞાનીની વાત કરે છે અને આપણને પ્રેરણા આપતા જાય છે. તું અનિત્યતામાં કેમ પડ્યો છો, અને અનિત્યતામાં હોય એને ભય થયા વગર રહેશે નહીં, અને જો ભય હશે તો ઉપયોગની સ્થિરતા નહીં થાય. ફરીથી હાસ્યની વાત ચાલે, કયો અધિકાર, ફરીથી નિજરામાં શું હોઈ શકે, ઉપયોગની ચંચળતા કે ઉપયોગની સ્થિરતામાં નિજરા થશે. ઉપયોગની ચંચળતા હશે તો બંધન થવાનું છે, કસાય અને યોગથી બંધન થાય છે કે નહીં, તો એ પ્રકૃતિ અને પ્રદેશ, તો પણ એ યોગ, તો ઉપયોગની શું જોશે, સ્થિરતા, નિજરા માટે સ્થિરતા. તે સ્થિરતા માટે શું છે કે હું ચૈતન્ય લોક આનંદ સ્વરૂપ છું, અને હું તો નિરંતર વિદ્યમાન છું, મારો ક્યારેય અભાવ થાય એવું છે જ નહીં, અને તો પછી મને ભય જ નથી, અને ભય નથી તો ચંચળતા નથી. અને આવી ઉપયોગની સ્થિરતામાં એને જ્ઞાનીને નિરંતર શું થયા કરે છે, નિજરા થઈ જાય છે, સહજ થયા જ કરતી હોય. બહુ સુંદર નિજરાનો આ છેલ્લો છે, આગળ પણ એક સહેજ આવી દઉં કે પહેલા ઉદય આવે, અલ્પ જોડાય છે અને પછી ખરી જાય છે એ ત્યાં. અહીંયા તો કહે છે કે અહીંયા હવે થતું જ નથી, અને પોતાના સ્વભાવની દ્રષ્ટિની ધારામાં જેટલી જેટલી વિતરાકતા થઈ એટલી એને નિરંતર નિજરા થયા કરે છે. તો એ વાત, તો જો એ ચિદલોક આનંદ સ્વરૂપ વિદ્યમાન ત્રિકાળી ચીજ છે, એની અનુભવમાં દ્રષ્ટિ થઈ છે, શેનીથી વાત લે છે ગુરુદેવસિંહ, શ્રદ્ધાની, ચારિત્રમાં સાથે અલ્પ સ્વરૂપ આચરણ થયું છે, આ એની મુખ્યતાથી નિજરા છે. ચારિત્રની જેટલી અસ્થિરતા છે, જેટલો વિકલ્પ ઉઠે છે, એટલું તો શું થવાનું છે, બંધ થવાનું. અહીંયા શું સિદ્ધ કરવું છે જ્ઞાનીને, બંધ સિદ્ધ કરવું છે કે નિજરા સિદ્ધ કરવી છે, અને નિજરા સિદ્ધ કરવી હોવાથી દ્રષ્ટિની અપેક્ષા એ આખી વાત લખી છે. જો એના પછીનો જે પેરેગ્રાફ છે એની બીજી લાઈન, સમ્યક દર્શન થાય કઈ રીતે એની બીજી લાઈન, ત્રિકાળ વિદ્યમાન પદાર્થ છે તેનું રાગથી ભેદજ્ઞાન કરે એ પ્રથમ કર્તવ્ય છે. કોનું કોનું કર્તવ્ય છે, આ પ્રથમ આવું ન થતું હોય તો, આવું ન થતું હોય તો, આપે કીધું કે પ્રથમ આ છે, પણ આવું મારાથી નથી થતું તો શું કરવું, પ્રયત્ન પણ નથી પૂરો થતો, અથવા કરીએ ઘણો પણ હજી નથી થતું તો શું કરવું, પુરુષાર્થ નથી થતો તો શું કરવું, પુરુષાર્થ કરવા માટે શું કરવું, આ માટે પુરુષાર્થ કરવો, તો પેલો પુરુષાર્થ માટે શું કરવું, શું કરવું, શું કરવું. જીવને એટલો આગ્રહ છે કર્તૃત્વનો અને શુભરાગનો, કોઈને એમ કહેશું ને કે પેલા શુભરાગ કરજે પછી પ્રશ્ન નહીં પૂછે, શુભરાગ કરવા માટે શું કરવું એનો કોઈ દી પ્રશ્ન નહીં આવે. અરે પ્રથમ એટલે પ્રથમ, એની પહેલાનું કર્તવ્ય નથી, એ પૂર્વ ભૂમિકા આવીને છૂટી જાય છે. પેલા તત્વ અભ્યાસ, તત્વ વિચારણા એ બધી શું છે? પૂર્વ ભૂમિકા છે. અને પૂર્વ ભૂમિકા રહીને કામ થવાનું છે કે એને છોડીને થવાનું છે? કર્તવ્ય તો આ જ છે, એ નિર્ણય કરવો પડશે. જેમ અનુભવ પહેલા નવ તત્વ સંબંધીનો, દેવશાસ્ત્ર ગુરુ સંબંધીનો, પછી વધારે ચિંતનમાં જઈએ તો નય સંબંધીનો, હું પર્યાય અપેક્ષાએ જોઉં તો બંધાયેલો છું, સંસારી છું, અજ્ઞાની, એ વ્યવહાર સંબંધીનો. નિશ્ચય નય સંબંધીનો, હું મુક્ત છું, હું અબદ્ધ છું, પૂર્ણ છું, જ્ઞાયક છું, એ પૂર્વ ભૂમિકાના નય પક્ષના વિકલ્પો છે, પણ કર્તવ્ય નથી. જે જેને કર્તવ્ય માનશે તેને ક્યારેય છોડી નહીં શકે. પૂર્વ ભૂમિકાનો નિષેધ નથી, પણ પૂર્વ ભૂમિકામાં અટકવાનો નિષેધ છે. કોઈ પહેલા માળે રહેતું હોય અને એને ચડવા માટે પગથિયા જ હોય તો પગથિયા શું છે? પગથિયા શું છે? એ વચ્ચે આવે છે પણ છૂટવાના છે. તો પગથિયા જ આવીને ન્યા જ જો ઉભો રહેશે તો શું થશે? પગથિયામાં નહીં આવે તો પહોંચવાનો જ નથી, પણ પગથિયામાં આવીને પણ ત્યાં જ ઉભો રહેશે. જેને ગુજરાતીમાં કઈ ફળિયું, ઘર પહેલા શું હોય? ગ્રાઉન્ડ કે ને ગ્રાઉન્ડ. તો એ ઘર પહેલા એ ફળિયું છે, તો ફળિયું શું છે? આવશે, આવે એની કોઈ ના, પણ શું છે? ત્યાં ઉભા રહેવું છે. ત્યાં હશે એ ઘરમાં નહીં પહોંચે, અને ઘરમાં પહોંચશે એને છોડવું પડશે. એમ અહીંયા આખું પહેલું ભેદ જ્ઞાન એ જ મારું કર્તવ્ય. કર્તવ્ય એટલે શું? કરવા યોગ્ય કાર્ય. અને કરવા યોગ્ય કાર્ય કેવું હોવું જોઈએ? કેવું હોવું જોઈએ? કોણ છે એમ નથી પૂછતો, કેવું હોવું જોઈએ? જેને કરવાથી આનંદનું વેદન આવે એ કર્તવ્ય હોય. જે કરવાથી શું આવે? કારણ કે કોઈ પણ કાર્ય સેના માટે હોય છે? ફળ માટે હોય છે. તો કર્તવ્ય, કરવાયોગ કાર્ય કેવું હોવું જોઈએ? કે જેને કરવાથી આનંદનું વેદન આવે, અને જેનો આશ્રય કરવાથી આનંદમય કર્તવ્ય આવે એ આશ્રયભૂત તત્વ હશે. તો આ પહેલું પર્યાયમાં કરવાયોગ કર્તવ્ય એ છે. જો એનાથી લીધું પ્રશ્ન પૂછો કે શાસ્ત્ર વાંચવું એ કર્તવ્ય, તો અહીંયા ન રહ્યું, આપે ન કીધું. તેનો ઉત્તર છે, શાસ્ત્ર તો ક્યાંય રહી ગયા, એનું જે જ્ઞાન થાય એનાથી પણ ભેદ જ્ઞાન કરવાનું છે. શું છે? ફરીથી ગુરુદેવ ના પાડી દીધું, શાસ્ત્ર ના વાંચવા એમ લખ્યું છે ને, તો શું લખ્યું છે? જો આ વિચારવા જેવું, ઉત્તર પણ વિચારવા જેવું. પ્રશ્ન તો શું, શાસ્ત્ર વાંચવાની તો વાત ના આવી, ઉત્તરમાં શું કીધું? કે બરોબર ના, શાસ્ત્ર વાંચતા નહીં. શાસ્ત્ર વાંચશે એ જ્ઞાન થશે, છતાં એનાથી પણ શું કરવું છે? ભેદજ્ઞાન. એ કરવાયોગ કર્તવ્ય નહીં, પૂર્વ ભૂમિકા. અને પૂર્વ ભૂમિકા છોડવાની હોય છે. ઘણા તો કઈ સાધન છે, અરે ભાઈ સાધન હોય તો કાર્ય વખતે ઉપસ્થિત હોય કે કાર્ય વખતે છૂટી જાય? તો પૂર્વ ભૂમિકાનો વિકલ્પ, પરલક્ષી જ્ઞાન તો છૂટી જાય. જે છૂટી જાય એનું નામ સાધન કેમ કહેવાય? કોઈ બીમાર હોય, મોટી ઉંમરના હોય, એને ચાલવા માટે શું જોવે? દ્રષ્ટાંત રૂપે કે સાધન જોશે, લાકડી જોશે. તો ચાલતી વખતે એ લાકડી રાખે કે છોડી દે? અરે હોય, એનું નામ તો સાધન કહેવાય. તો જો પૂર્વ ભૂમિકાનો વિકલ્પ સાધન હોય તો અનુભવના કાળે એ રહેવો જોઈએ કે છૂટી જાય છે? છૂટી જાય એને સાધન કેમ કહેવાય? તો આખી વાત કે એનાથી પણ કરવું છે. એક સરસ એની છેલ્લી લાઈન અને 27 પાનાનું પહેલી લાઈન, સમ્યક દ્રષ્ટિ જીવને નિર્ભય સ્વભાવ છે. મળે શબ્દ? આખો સ્વભાવ લેવો, દ્રવ્ય રૂપ ગુણરૂપ લેવો કે કયો લેવો? સ્વભાવ. જીવ સમ્યક દ્રષ્ટિ જીવને નિર્ભય સ્વભાવ છે. ગુણરૂપ લેવો, શું લેવો? ગુણરૂપ સ્વભાવ તો જીવ માત્રમાં હોય છે. આ તો પર્યાયમાં હવે સ્વભાવ પ્રગટ થઈ ગયો છે. અને આવો નિર્ભય સ્વભાવ પ્રગટ થયો હોવાથી ઉપયોગની પણ હવે સ્થિરતા વારંવાર જામતી જાય છે અને તેથી એને નિજરા થાય છે. આખી સમ્યક દ્રષ્ટિને શું થયું છે? એક જુદી શૈલીથી છે. આપણે તેમ માનતા હોય જ્ઞાની, આમ તો ભલે શ્રદ્ધા એ કેવા હોય છે, નિર્ભય, પણ ચારિત્રની અસ્થિરતા હોય ને. બારમાં લડાઈ થતી હોય તો વચ્ચે આવીને ઉભા ન રહી જાય ને, સરસ ધરતીકંપ થવાની આગાહી હોય તો ક્યાં રહેતા હોય, જંગલમાં વાય જાય કે ઘરમાં, ભલે પડે હું તો અમર આત્મા છું એમ કરીને. હઠ નથી અને છતાં પણ પર્યાયમાં એટલું નિર્ભયપણું પ્રગટ થયું જેના કારણે નિજરા થાય છે. ફરીથી આ અધિકાર સમજવા જેવો, નિજરા અધિકાર. અને પછી જ્ઞાનીને શું સિદ્ધ કરે કે જ્ઞાનીને અસ્થિરતાનો ભય છે એ સિદ્ધ કરે. અરે અસ્થિરતાના ભયથી નિજરા ક્યાં થવાની છે? તો નિજરા સેનાથી થવાની છે? તે વખતે શ્રદ્ધાની તો છે જ, પણ ચારિત્રમાં જેટલે અંશે વિતરાગતા પ્રગટ થઈ છે એટલી પણ જ્ઞાનીને શું થઈ ગયું છે? નિર્ભયતા થઈ છે, નિસંગપણું થઈ ગયું છે અને તેથી તેમને નિજરા થાય છે. શ્રદ્ધાની નિસંગતા તો પૂર્ણપણે છે. ચારિત્રમાં પણ જેમ વિચાર કરીએ, સમ્યક દર્શન થાય ત્યારે કણાનુયોગની અપેક્ષાએ કેટલી પ્રકૃતિનો ક્ષયોપશમ અને ક્ષાયિક ઉત્તક સહી થાય? કણાનુયોગની અપેક્ષા. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિનું દ્રષ્ટાંત લઈએ તો કેટલી પ્રકૃતિનો ક્ષય થાય? 7. 3 કોની છે? દર્શન મોની. અને 4 કોની છે? ચારિત્ર મોની. અરે ચારિત્ર મોનીની અનંતાનુમંદિની 4 પ્રકૃતિ જાય અને ચારિત્રમાં અંશ પ્રગટ ન થાય તો કામ શું થયું? હા, એટલું છે કે એની એક ચારિત્રની એક પણતીની એટલી અધિકતા નથી કે બાયમાં વ્રતાદિ રૂપે નિમિત્ત રૂપે. પણ એમ ન સમજવું કે એ સમ્યક દ્રષ્ટિ થઈ એટલે એને ખાલી શું હોય છે? શ્રદ્ધા જ હોય છે. અને એનું અવિરતી નામ આપ્યું એટલે ચારિત્રનો અંશ ન હોય. અવિરતી એ ચારિત્રની નિર્મળ પણતી માટે શબ્દ છે કે બાયમાં વ્રતાદિ નથી એના માટે છે? વ્રતાદિ નથી એના માટે છે. 4, 5, 6 એ માટે છે. ફરીથી 4th નામ શું છે? અવિરતી. પછી 5th એક દેશ, દેશવીરતી. અને મુનિદશાનું સકલ વીરતી. તો એ કોની અપેક્ષાનું છે? વ્રતની અપેક્ષા. એ સકલ વીરતી છે. એ ચારિત્રની પૂર્ણ સિદ્ધતા થઈ એમ નથી. ચારિત્રની યથાખ્યાત પ્રણતિ તો ક્યારે થશે? 12મે ગુણસ્થાન, આપણે એને ક્ષયની મુખ્યતા. અને જે એનું સકલ ચારિત્ર 7મે કીધું છે એ વ્રતની અપેક્ષા છે. તો એ જ્ઞાની છે, એને અહીંયા નિજરા થાય છે કારણ કે એ નિર્ભય એનો સ્વભાવ થઈ ગયો. જો એનાથી આગળ વાંચીએ, પ્રતિકૂળતાના ગંજ આવે, અનુકૂળતાના બધા ડુંગરા હોય તો એના તરફ લક્ષ જ નથી. તો એ આપણે તો થોડાક બધા હોશિયાર હોય તો પ્રશ્ન તો કરે ને, સાવ લક્ષ જ એવું છે એવું નથી? જયારે સવિકલ દશા હોય ત્યારે લક્ષ હોય કે ન હોય? સવિકલ દશા છે. અમસ્થા ચક્રવર્તી હોય 6 જીતવા જશે, હોય કે ન હોય? ફરીથી પ્રશ્ન શેનો ચાલે છે? નિજરાનો. તો નિજરા ક્યારે? પરલક્ષમાં થશે કે સ્વના લક્ષે? પરલક્ષ છે, સવિકલ દશા છે, 4th હોય તો અશુભના પરિણામ છે. એ બધી વાતને ગૌણ કરીને અહીંયા મુખ્યતા કોને લીધી છે? કે જ્ઞાનીને નિજરા સેના કારણે થઈ છે. શ્રદ્ધાનું તો પરિણમન છે જ, સાથે ચારિત્રમાં જેટલી વિતરાગતા થઈ છે એટલું નિર્ભયપણું છે, એટલું નિસંગપણું છે અને તેથી એને નિરંતર નિજરા એ થાય છે. જો એને ફરીથી ગુરુદેવસી એને જ માટે લીધું છે. એના પછીના લઈએ. સમ્યક દ્રષ્ટિને ભય ન હોય એવો પ્રશ્ન છે, એનો ઉત્તર ભય જ નથી. પેલું તે આખો ક્યાંથી? હવે એનો ખુલાસો. ભય પ્રકૃતિના નિમિત્તમાં જોડાતા જે થોડો ભય થાય એ થાય. પેલા શબ્દ શું આપ્યો? ભય જ નથી. અને હવે ફરીથી સૂચિત કરે છે ભય થાય. આવું પરસ્પર વિરુદ્ધ હોય? પરસ્પર વિરુદ્ધ લાગે છે, પણ એ અપેક્ષાઓની વિવિધતા છે. એક શ્રદ્ધા અપેક્ષાએ પેલો જવાબ આવ્યો, શું આવ્યો? ભય જ નથી. હવે બીજો જવાબ છે, નથી આવે છે ચારિત્રની અસ્થિરતાથી. અને છતાં હજી ત્રીજો જવાબ આવશે. આપણે એક જ ત્રણ છે. પેલો જવાબ શું આવ્યો? ભય જ નથી. વંચાય છે ને બધું? એ શેની અપેક્ષા આવ્યો? શ્રદ્ધા અપેક્ષા. હવે ભય પ્રકૃતિના નિમિત્તમાં જોડાતા આ કોની વાત આવી? અસ્થિરતાની, ચારિત્રના અસ્થિરતાની. જે થોડો ભય થાય એ થાય છે, સ્વીકાર છે. પણ હવે ત્રીજો જવાબ, તે એને એના સ્વરૂપમાં ખતવતો નથી અને આ અપેક્ષાએ એને નિજરા થયા કરે છે. એ અપેક્ષાએ એને નિર્ભય કહેવામાં આવે. જે કોઈ અસ્થિરતા એનો ભય થયો એને એના સ્વરૂપમાં ખતવતો, તો કદાચ ગુજરાતી શબ્દ બોલ, ખતવતો નથી એટલે ખતવું ખબર નહી, કદાચ ઓલું બધું હશે ને, ડબલ એન્ટ્રી બુક કીપિંગ બધી આવડે કે ને, એમાં તો લેજર પોસ્ટિંગ કરતા હોય બધા. એ ક્યાં હેડિંગ નીચે કોઈના પૈસા આવ્યા હોય તો શેમાં પોસ્ટિંગ કરે? બીજાના એકાઉન્ટમાં આવ્યા હોય, ક્રેડિટને બદલે ડેબિટ કરતા હોય તો શું થાય? ક્રેડિટ બદલે ડેબિટ કરે શું થાય? નહી, ભૂલ નહીં, ડબલ ભૂલ થશે. 500 ના કરશે, 1000 ની ભૂલ આવશે. એ અહીંયા એમ અહીંયા જ્ઞાની એને શેમાં પોસ્ટિંગ કરે છે, લેજર પોસ્ટિંગની જેમ, કે જે અસ્થિરતાનો રાગ થયો, પેલા તો શ્રદ્ધાની ના, બીજું અસ્થિરતાનો સ્વીકાર, પણ એને ક્યાં ખતવે છે, એને ક્યાં રાખે છે? પોતાના અસ્તિત્વમાં એ સ્વરૂપમાં એને સ્વીકારતો નથી અને તેથી એને નિજરા થયા કરે છે. જો કેટલા ખુલાસા, એક જ આપણને એમ લાગે આ તત્વના અભ્યાસની ઊંડાણમાં પહોંચવું જ પડશે. તત્વ મહાગંભીર છે. છેલ્લે આપણને કીધું નિવૃત્ત સ્વરૂપ ભગવાન આત્મા છે, એની સાધના માટે નિવૃત્તિ લેવી જ પડશે. 24 કલાકના વિકલ્પના ઉધામામાં એ નિર્મલ તત્વ આપણા હાથમાં નહીં આવે. માની લઈએ છીએ કલાક બે કલાક થોડું કરી લઈએ છીએ, ઉપયોગની ચંચળતામાં કરેલો સ્વાધ્યાય એ સાર્થક નથી. ઉપયોગ ભમતો હોય છે ઘણી વાર, પહોંચીને ક્યાં કરવું છે ને શું કરવું છે, અરે દિવસભરના કાર્યની ચિંતા કરે છે, પણ હું ત્યાં સુધી ટકવાનો છું કે નહીં એનો ભરોસો નથી. ભરોસા વગરના પ્લાનિંગ છે આપણા, કરીએ છીએ ને અમે તો. કેવું છે બધું એમાં હોશિયારીથી, અમારે તો પ્લાનિંગ અમારું કેવું છે, લોંગર ને, અમારું વિઝન બહુ લાંબુ હોય છે. અરે વિઝન તારે લાંબુ કરવું છે તો હું અનાદિ અનંત ટકનારું તત્વ છે, અનાદિનો છું અને અનંતકાળ રહેનારો છું, તો અનંતકાળ હું સુખમય દશામાં રહું એનું પ્લાનિંગ કેમ ન કર્યું? અલ્પતામાં રહ્યા છીએ આપણે, જિંદગી બસ મારા 50 વર્ષ થયા, બીજા 80-90 વર્ષ સુધી જીવીશ, 40-50 વર્ષ નું શું? એ પ્લાનિંગ જ નથી, મનના અનુમાનના વિકલ્પો છે. અહીંયા ફરીથી એ વાત શું લેવી છે કે જ્ઞાનીની જીવનમાં નિર્ભયપણું કેમ પ્રગટ થયું છે તેનો નિવૃત્તિની વાત તો ગુરુદેવજી કોઈ પણ પ્રવચનમાં લગભગ કરતા જ હોય છે. કારણ કે વિકલ્પો એટલા ઉછળતા હોય છે, એમાં આવું સ્થિર તત્વ પ્રાપ્ત કોને કરવું છે? સ્થિર તત્વ પણતીમાં શું લાવવું છે? સ્થિરતા લાવવી છે, અને ઉપયોગમાં અસ્થિરતા નિરંતર રહ્યા કરતી. એ ક્યાંથી તત્વ મળે? ચલો એનાથી આગળ આપણે 27મા પાને જે વાંચ્યું એનાથી 3 લાઈન. વસ્તુ પોતે શાશ્વત છે, એનું ભાન કર્યું તો હવે ભય કોનો? જો ફરીથી, કોણ છે વસ્તુ? આખું ક્ષણ ઉપર વધારે વજન આવે છે શાશ્વત. અસ્તિત્વ મારું કેવું છે? શાશ્વત, નિત્ય, અવિનાશી. એ અસ્તિત્વ વિદ્યમાન પણ જો શાશ્વત છે તો મને હવે કોઈ ભય જ નથી, કે આ લોકમાં કે પરલોકમાં શું એવો કોઈ ભય જ નથી. અને એનું ભાન થયું તો હવે ભય કોનો? જો એના પછી ફરીથી રામજીભાઈ પ્રશ્ન જ કરે છે કે સમ્યક, કઈ રોગ ફાટી નીકળ્યું તો સમ્યક દ્રષ્ટિ પહેલા નીકળી જાય, એનો ઉત્તર. એ તો વ્યવહારથી વાતો કરી. જો હવે ખુલાસો, જ્યારે જ્ઞાન પ્રધાન કથન ચાલતું હોય ત્યારે તેની અસ્થિરતામાં ભય છે. જો ફરીથી શું છે, સ્વીકાર કર્યો કે ના પાડી? સમયસાર એમાં આ નિજાધિકારમાં નકાર કરે છે અને છતાં શું છે, કઈ શરત શું મૂકી? જ્ઞાન પ્રધાન કથન ચાલતું હોય તો અસ્થિરતા છે, ભય છે, તેમ જ્ઞાન જાણે છે. અને એટલું જ નહીં, સુખ સાથે જાણે છે, મારામાં છે. અને હવે અહીંયા આખો ભેદ, મારામાં એટલે ક્યાં, સ્વભાવગત છે કે પર્યાયમાં છે? વસ્તુમાં નથી, પર્યાયમાં છે. પણ મારો જે સ્વભાવમય, જે અનાદિ અનંત વિદ્યમાન પણ અસ્થિપણું છે, એમાં એ નથી. અને અહીંયા તો અહીંયા કોની અપેક્ષાથી ચાલે? અહીંયા તો વસ્તુની દ્રષ્ટિની મુખ્યતાથી કથન છે. ઓલી કઈ હતી? જ્ઞાન પ્રધાન. આ કઈ છે? વસ્તુ સ્વભાવ. અને વસ્તુ સ્વભાવમાં નથી, પર્યાયમાં છે. અને પર્યાયમાં છે તો જ્ઞાન અપેક્ષા કે છે. પણ વસ્તુ સ્વભાવની મુખ્યતાથી કથન છે તો તેથી તેને ભય છે જ નહીં. આ વાત ખાસ ખરી કરીને આ કોઈ એકાંત પકડી લે કે નામે તો નિજરા અધિકારમાં કલશમાં વાંચ્યું કે જ્ઞાની કેવા હોય, નિર્ભય જ હોય, એને રાગ જ ન હોય, તો એવું નથી. એ અહીંયા વસ્તુ સ્વભાવની દ્રષ્ટિની મુખ્યતાથી કથન હોવાથી એને ભય છે જ નહીં. અને એમાં પણ પછી ફરી છે, ભય છે જ નહીં, નિર્ભય ને નિડર છે. બે વાત ગુરદેશી, અહીંયા જે વિષય છે જુદો છે અને જે જ્ઞાન પ્રદાન શૈલીમાં જે વાત આવતી હોય એ જુદી છે. અહીંયા ફરીથી અહીંયા કયો વિષય ચાલે છે? અધિકાર કયો છે? નિજરા. નિજરા શેના કારણે થતો હોય છે? ભયને કારણે કે નિર્ભયતાને કારણે? અને નિર્ભયતા કોની? દ્રઢ સ્વભાવની. નિર્ભયતા કોની? દ્રઢ સ્વભાવની. તો શેની? પર્યાયમાં. ચલો પર્યાયમાં એ કોની વાત ચાલે છે? મુનિરાજને. તો કોની વાત ચાલે છે? સમ્યક દ્રષ્ટિની ચાલે છે. કારણ કે આ આઠ અંગ કોના છે? સમ્યક દ્રષ્ટિના છે. તો સમ્યક દ્રષ્ટિના અંગ છે એને ચારિત્રની અપેક્ષાએ હજી ભય હોય છે. પણ અહીંયા એ ભયને સિદ્ધ કરીને બંધ સિદ્ધ કરવો છે કે પણતીમાં પણ શ્રદ્ધા અપેક્ષાએ અને ચારિત્રમાં જેટલે અંશે વિતરાગતા છે એનાથી એને શું થાય છે? નિજરા થાય છે. એ સિદ્ધ કરવા માટેની વાત છે. તો એ નિર્ભય છે અને નિડર છે. ચલો એનાથી આગળ જે 28 પાને એમાં છે ને, આચાર્ય લખે છે કે અમે ભવના ભયથી ડરીએ છીએ. યોગસારનો રામજીભાઈ પ્રશ્ન કરે કે આપ કયો છો જ્ઞાનીને નથી, પણ આચાર્ય દેવ યોગેન્દ્ર દેવ યોગસારમાં કહે છે અમે શેનાથી ડર્યા છીએ? ભવના ભયથી. તો ભય છે કે નહીં? એમને સુંદર અર્થ કરે છે ગુરદેશી, ભય અહીંયા એ જે આચાર્ય દેવે ભય શબ્દ વાપર્યો છે એનો અર્થ શું છે? ભય છે એટલે અમારો ઉપયોગ ચંચળ છે અને અમે ડરપોક છે એ સિદ્ધ કરવું છે, કે જેનો ભય છે એનાથી અમે ખસીને સ્વરૂપમાં જઈએ છીએ? જો શું અર્થ કર્યો ફરીથી, જેને જેનો ભય હોય ત્યાં ઉભો હોય કે એનાથી ભાગે છે? એમ અહીંયા ઉપયોગની ચંચળતાની એવી વાત નથી કરી, અહીંયા ભય છે એનો અર્થ શું છે કે અમે. અને બીજો પણ સરસ એમાં ખુલાસો છે, અમને શેનો ભય છે? ગતિમાં મળતી પ્રતિકૂળતાનો કે ભવનો કારણ એવા રાગનો ભય છે? આપણને શેનો ભય હોય છે? એ સંયોગ જે પ્રતિકૂળ મળતા હોય એનો છે. ગતિનો કોઈ ભય આપણને નથી, ભવ કરવો એનો ભય નથી આપણને, ભવ જેનાથી મળે એવા રાગનો ભય નથી, પ્રતિકૂળતાનો ભય છે. ખરેખર તો ભયને શું છે એ પણ નથી ઓળખો તો નિર્ભય તત્વોથી તો ક્યારે પહોંચશો આપણે? શેને ભય માનીએ છીએ? ફરીથી ભય કોને માનીએ છીએ? મારા અભિપ્રાયથી વિરુદ્ધ પર પદાર્થનું પણમન થાય એનો ભય છે આપણને. પણ ક્યારે પણ મારી પણતીમાં મારા સ્વભાવથી ચ્યુત થયેલી પણતી એ ખરેખર મારો ભય છે એનો તો વિચાર ક્યાં આવે છે? કેટલા એક પ્રવચનમાં કેટલા ખુલાસા રામજીભાઈ પ્રશ્ન પૂછ્યા છે અને કેટલા ખુલાસા. તો ફરીથી જો ભયનો અર્થ ભવનો ભય છે નહીં એટલે ભવના ભયથી ખસી જઈએ છીએ અને અંતરમાં જઈએ છીએ. શું છે ભય એટલે ચંચળતા? પણ એમ નહીં, અમે તો રાગથી ખસીને સ્વરૂપમાં જઈએ. ભાષા તો એવી જ આવે છે, એના પછીની છે. પેલા દોરાની છે ને મુમુક્ષુમાં, ચાર ગતિના ભવના ભયથી ડરી ચિત્તે એનો કહે છે કે અનુકૂળ પ્રતિકૂળ પરિસરના ભયથી ડરીએ છીએ એ વાત નથી. અમને ભવનું કારણ જે રાગ છે એ જ ભવ છે ને એનો ભય લાગ્યો છે, સંયોગનો નહીં. અમારી ઉપર કોઈ આવીને ઉપસર્ગ પરિસર કરશે એનો અમને એ ભય નથી. અને લોક્યંતિ નોટ કરો, સ્વયં પોતે પોતાને જોવે છે એ જ એનો લોક છે. શું પોતે પોતાને શું જોવે છે? ચૈતન્ય સ્વરૂપ હું મને જોઉં છું એ જ મારો લોક છે, એ જ મારો અસ્તિત્વ છે. પછી બહુ ખુલાસા છે એ વાત, વિસ્તાર તો ઘણો છે, પણ આજના પ્રવચન ફરી ફરીને આપણને શું કરવા જેવું છે? ફરીથી સાંભળવાના કરતા ફરીથી એમાંથી ગુરુદેવસિંહ જે ભાવ ખોલ્યા છે એ અંતરંગ રૂચિ રસપૂર્વક અંદરમાં વાગોળવા